પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. રૂથનું પુસ્તક, તેનો પહેલો અધ્યાય. હવે ન્યાયાધીશો ન્યાય કરતા હતા તે વખતે એવું બન્યું કે દેશમાં દુકાળ પડ્યો, તેથી બેથલેહેમ યહૂદિયાનો એક માણસ તેની સ્ત્રી તથા તેના બે પુત્રોને લઈને મોઆબ દેશમાં જઈ વસ્યો. તે માણસનું નામ અલ્લીમેલેખ, તેની સ્ત્રીનું નામ નાઓમી, ને તેના બે પુત્રોના નામ માહલોન તથા કિલ્જોન હતા. તેઓ બેથલેહેમ યહૂદિયાના એફ્રાથીઓ હતા. તેઓ મોઆબ દેશમાં આવીને ત્યાં રહ્યા હતા. હવે નાઓમીનો ભર્થાન અલ્લીમેલેખ તે બાઈને તથા તેના બે પુત્રોને મૂકીને મરણ પામ્યો, અને તે પુત્રો મોઆબી સ્ત્રીઓની સાથે પરણ્યા. તેમાંની એકનું નામ ઉર્પા ને બીજીનું નામ રૂથ હતું. તેઓ ત્યાં સુમારે 10 વર્ષ રહ્યા. પછી માહલોન તથા કિલ્યોન બંને મરણ પામ્યા. એમ પેલી બાઈને તેના બે પુત્રો તથા તેનો ભર્થાર એકલી મૂકી ગયા. આથી તે પોતાની પુત્રવધુઓની સાથે મોઆબ દેશમાંથી પાછી પોતાના વતનમાં જવા સારું તૈયાર થઈ, કેમ કે તેણે મોઆબ દેશમાં સાંભળ્યું હતું કે યહોવાએ પોતાના લોકની ખબર લીધી છે, એટલે કે તેઓને અન્ન આપ્યું છે. જે જગાએ તે રહેતી હતી ત્યાંથી તે તથા તેની સાથે તેની બે પુત્રવધુઓ ચાલી નીકળી, અને તેઓ યહૂદિયા દેશમાં પાછી જવા સારું રસ્તે પડી. નાઓમીએ પોતાની બે પુત્રવધુઓને કહ્યું, તમે પોત પોતાને પિયર પાછી જાઓ. જેમ તમે મરનારાઓ ઉપર તથા મારા પર દયા રાખી છે, તેમ યહોવા તમારા પર દયા રાખો. યહોવા કરે ને તમે પરણો ને પોત પોતાના ધણીના ઘરમાં એસ આરામ ભોગવો. પછી તેણે તેઓને ચુંબન કર્યું અને તેઓ પોક મૂકીને રડી પડી. તેઓએ તેને કહ્યું, એમ નહીં બને, અમે તો તારી સાથે તારા લોકો મધ્ય પાછી આવીશું. ત્યારે નાઓમીએ કહ્યું, મારી પુત્રીઓ પાછી વળો, તમે મારી સાથે કેમ આવવા માંગો છો? શું હજી મારા પેટમાં પુત્રો છે કે તેઓ તમારા ભરથાર થાય? મારી પુત્રીઓ પાછી વળીને ચાલી જાઓ, કેમ કે હું એટલી બધી વૃદ્ધ થઈ છું કે હવે મારાથી ફરી ધણી કરાય નહીં. જો હું કહું કે મને આશા છે, જો હું આજે રાત્રે ધણી કરું ને વળી મારે પેટ પુત્રનો પ્રસવ થાય, તો પણ શું તેઓ પુખ્ત ઉંમરના થાય ત્યાં સુધી તમે રાહ જોશો? તો શું તમે ધણી કર્યા વગર રહેશો? ના મારી પુત્રીઓ, કેમ કે તમારી ખાતર મને ઘણું દુઃખ થાય છે, કેમ કે યહોવાનો હાથ મારી વિરુદ્ધ થયો છે. ત્યારે તેઓ ફરીથી પોક મૂકીને રડી, અને ઉર્પાએ પોતાની સાસુને ચુંબન કર્યું, પણ રૂથ તેને વળગી રહી. તેણે કહ્યું, જો તારી દેરાણી પોતાના લોકની પાસે તથા પોતાના દેવતાની પાસે પાછી ગઈ છે, તું પણ તારી દેરાણીની પાછળ પાછી જા. ત્યારે રૂથે કહ્યું, તને છોડવાની તથા તારી પાસેથી પાછી જવાની આજીજી મને ન કર, કેમ કે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની, અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની. તારા લોક તે મારા લોક, ને તારો દેવ તે મારો દેવ થશે. જ્યાં તું મરશે ત્યાં જ હું મરીશ, ને ત્યાં જ હું દટાઈશ. જો મોત સિવાય બીજું કઈ મને તારાથી જુદી પાડે, તો યહોવા મારું મોત આણે, ને એથી પણ વધારે દુખી દે. જ્યારે તેણે જોયું કે મારી સાથે આવવાનો તેનો દ્રઢ નિશ્ચય છે, ત્યારે તેણે તેને કહેવાનું મૂકી દીધું. એમ તેઓ બંને મુસાફરી કરતા કરતા બેથલેહેમ પહોંચ્યા. તેઓ બેથલેહેમ આવ્યા ત્યારે એમ થયું કે આખા નગરના લોકોને તેની પ્રત્યે દિલસોજી ઉત્પન્ન થઈ, અને ત્યાંની સ્ત્રીઓએ પૂછ્યું કે શું આ નાઓમી છે? ત્યારે તેણે તેઓને કહ્યું, મને નાઓમી એટલે મીઠી ન કહો, મને તો મારા એટલે કડવી કહો, કેમ કે સર્વ સમર્થે મારા પર ઘણી સખ્તાઈ ગુજારી છે. અહીંથી હું ભરપૂરપણે નીકળી હતી, પણ યહોવા મને ખાલી સ્વદેશમાં પાછી લાવ્યો છે. યહોવાએ મારી વિરુદ્ધ સાક્ષી પૂરી છે, ને સર્વ સમર્થે મને વિપત્તિમાં આણી છે, તો તમે મને નાઓમી કહીને કેમ બોલાવો છો? એમ નાઓમી તથા તેની સાથે મોવાબ દેશમાંથી આવેલી તેની પુત્રવધુ રૂથ મોવાબેણ પાછી આવી અને જવની કાપણીની શરૂઆતમાં તેઓ બેથલેહેમ માં
મને તો ખેતરમાં જવા દે કે જેથી મારા પર કૃપા દ્રષ્ટિ થાય. તેની પાછળ અનાજના ડુંડા નો હું સળો કરું. ત્યારે તેણે તેને કહ્યું, મારી દીકરી જા. તે ગઈ ને ખેતરમાં આવીને કાપનારોની પાછળ સળો વીણવા લાગી. સુભાગ્ય તે અલીમલેખના કુટુંબના બોઆજના ભાગના ખેતરમાં આવી પહોંચી અને જુઓ, બોઆજે બેથલેહેમથી આવીને કાપનારાઓને કહ્યું, યહોવા તમારી સાથે હો. તેઓએ ઉત્તર આપ્યો કે યહોવા તને આશીર્વાદ દો. પછી કાપનારાઓ પર જેને મુકાદમ ઠરાવવામાં આવ્યો હતો એને બોઆજે પૂછ્યું કે આ કોની યુક્તિ છે? ત્યારે કાપનારા પર મુકાદમ ઠરાવેલા ચાકરે ઉત્તર આપ્યો કે એ તો મોઆબ દેશમાંથી નાઓમી સાથે આવેલી મોઆબી યુક્તિ છે. તેણે મને કહ્યું, કૃપા કરીને કાપનારાઓની પાછળ પુરીઓ મધ્યથી મને સળો વીણી ભેગો કરવા દે. એવી રીતે તે આવી અને ત્યારથી એને સવારથી માંડીને આ સાંજ સુધી એ કામ પર લાગુ રહી છે. ફક્ત થોડી વાર તેણે ઘરમાં આરામ લીધો હતો એ જ. ત્યારે બોઆજે રૂથને કહ્યું, મારી દીકરી શું તું સાંભળતી નથી? બીજા કોઈ ખેતરમાં સળો વીણવા જઈશ માં અને અહીંથી પણ જઈશ માં, પણ અહી મારી યુવતીઓની પાસે ને પાસે રહે. જે ખેતર તેઓ કાપે છે તે ઉપર નજર રાખીને તું તેઓની પાછળ પાછળ ફર. તેઓ તને કઈ હરકત કરે નહી. એવી મેં જુવાનોને આજ્ઞા આપી નથી. શું જયારે તું તરસી થાય ત્યારે માટલા પાસે જઈને જુવાનોએ ભરી રાખેલા પાણીમાંથી પીજે. ત્યારે તેણે દંડવત પ્રણામ કરીને તેને કહ્યું, હું એક પરદેશી, છતાં તું મારા પર એટલી બધી કૃપા કરી મારી કાળજી રાખે કાળજી કેમ રાખે છે? બોઆજે તેને ઉત્તર આપ્યો, તારા ધણીના મરણ પછી તે તારી સાસુ સાથે જે જે વર્તુક ચલાવી છે ને તારા મા બાપ ને તથા તારી જન્મભૂમિ ને છોડીને જે લોકોને તું આજ સુધી જાણતી નહોતી તેઓમાં તું કેવી રીતે રહેવા આવી છે તે સર્વની મને સંપૂર્ણ માહિતી મળી છે. યહોવા તારા કામનું ફળ તને આપો ને જે ઇસ્રાયલના દેવ યહોવાની પાંખો તળે આશ્રય લેવા તું આવી છે તેનાથી તને પૂરો બદલો મળો. ત્યારે તેણે કહ્યું, હે મારા સાહેબ, મારા પર કૃપા દ્રષ્ટિ રાખો, કેમ કે તમે મને દિલાસો દીધો છે ને જો કે હું તમારી દાસીઓ માની એકના જેવી નથી, તો પણ તમે આ તમારી દાસી સાથે માયાળુપણે બોલ્યા છો. જમવાની વેળાએ બોઆજે તેને કહ્યું, અહીં આવીને રોટલી ખા ને તારો કોળિયો સરકામાં બોલ. ત્યારે કાપનારોની પાસે તે બેઠી. તેઓએ તેને પોંક આપ્યો. તે ખાઈ ને તૃપ્ત થઈ ને તેમાંથી વધ્યું. જયારે તે સળો વીણવા ઉઠી ત્યારે બોઆજે પોતાના જુવાનોને આજ્ઞા કરી કે એને પુરીઓમાંથી પણ સળો વીણવા દો. તેને ધમકાવતા નહીં. વળી તેને માટે પુરીઓમાંથી પણ કેટલું ખેંચી કાઢીને પડતું મૂકો ને તેને તેનો સળો કરવા દો. તેને કનરસોમાં એવી રીતે તેણે સાંજ સુધી ખેતરમાં સળો કર્યો. પછી તેણે પોતાનો વીણેલો સળો મસળ્યો તો તેમાંથી આશરે એક એફા જવ નીકળ્યા. તે લઈને તે નગરમાં ગઈ અને તેની સાસુએ તેનો વીણેલો સળો જોયો અને પોતે તૃપ્ત થયા પછી જે પોંક વધ્યો હતો તે પણ કાઢીને તેણે તેને આપ્યો. ત્યારે તેની સાસુએ તેને કહ્યું, આજે તે ક્યાં સળો કર્યો અને તે ક્યાં કામ કર્યું? જેણે તારા પર કૃપા દ્રષ્ટિ કરી તે આશીર્વાદિત હો. જેની સાથે પોતે કામ કર્યું હતું તેના વિશે પોતાની સાસુને વિદિત કરતા તેણે કહ્યું કે જે માણસની સાથે મેં આજે કામ કર્યું તેનું નામ બોઆઝ છે. નાઓમીએ પોતાની પુત્રવધુને કહ્યું કે જેણે જીવતા તથા મુવેલા ઉપર દયા રાખવી બેઠી રાખવી છોડી દીધી નથી તે હોવાથી આશીર્વાદિત થાવ. નાઓમીએ તેને કહ્યું એ માણસને આપણી સાથે નિકટની સગાઈ છે એટલે તે આપણો નજીકનો સગો છે. ત્યારે રૂથ મોઆબણે કહ્યું વળી તેણે મને કહ્યું કે મારા જુવાનો મારી સઘળી કાપણી સમાપ્ત કરી ત્યાં સુધી તારે મારા જુવાનોની પાસે ને પાસે રહેવું. ત્યારે નાઓમીએ પોતાની પુત્રવધુ રૂથને કહ્યું મારી દીકરી તું તેની યુવતીઓ સાથે જા જેથી બીજા ખેતર વાળા તને કરડે નહીં તો ઠીક માટે જવની તથા ઘઉંની કાપણીના અંત સુધી તે સડો વીણવાને વોહદની યુવતીઓની પાસે ને પાસે રહી અને તે પોતાની સાસુની સાથે રહેતી હતી.
ત્રીજો અધ્યાય. તેની સાસુ નાઓમીએ તેને કહ્યું મારી પુત્રી તારું ભલું થાય માટે હું તારે વાસ્તે કોઈ સારું ઘર ન શોધું છું. જેની યુવતીઓની સાથે તું હતી તે બોઆઝ આપણો સગો નથી શું? જો તે આજ રાત્રે ખડીમાં જવું ઉપડે છે માટે તું નાઈ ધોઈને અત્તર છોડીને તથા સારા વસ્ત્ર પહેરીને ખડીમાં જા. પણ તે માણસ ખાઈ પી ન રહે ત્યાં સુધી તું તેની નજરે પડીશ માં અને એમ થાય કે તે સુઈ જાય ત્યારે જે જગાએ તે સુએ તે ધ્યાનમાં રાખજે ને બિછાનાની અંદર જઈને એના પગ ઉઘાડા કરીને સૂજે એટલે ત્યારે શું કરવું તે તને તે કહેશે. ત્યારે તેણે તેને કહ્યું જે તું કહેશે તે સર્વ હું કરીશ. પછી તે ખડીએ ગઈ અને તેની સાસુએ તેને જે ફરમાવ્યું હતું તે સર્વ પ્રમાણે તેણે કર્યું. બોઆઝ ખાઈ પી રહ્યો ને તેનું મન મગ્ન થયું એટલે અનાજના ઢગલાની બાજુએ જઈને તે સૂતો. ત્યારે તે ધીમેથી આવી ને તેના પગ ઉઘાડા કરીને સુઈ ગઈ. મધરાતે એમ થયું કે તે માણસ ચમકી ઉઠ્યો ને તેને પાછું ફેરવ્યું તો તેના પગ આગળ એક સ્ત્રી સુતેલી હતી. તેણે પૂછ્યું તું કોણ છે? ત્યારે તેણે ઉત્તર આપ્યો કે હું તારી દાસી રૂથ છું. તારો છેડો લંબાવીને આ તારી દાસી ઉપર ઉઠાડ કેમ કે તું નજીકનો સગો છે. ત્યારે તેણે કહ્યું મારી દીકરી તું યહોવાથી આશીર્વાદિત હો. પ્રથમ ના કરતા છેવટે તે અધિક માયા બતાવી છે કેમ કે ગરીબ કે તવંગ જુવાનિયાની પાછળ તું ગઈ નહીં તો હવે મારી દીકરી બીમા તું કહેશે તે સઘળું તારા સંબંધમાં હું કરીશ કેમ કે મારા નગરના તમામ લોકો જાણે છે કે તું સદગુણી સ્ત્રી છે. હવે હું નજીકનો સગો છું એ તો ખરું તથાપિ મારા કરતા વધારે નજીકનો એક સગો છે. આજની રાત થબૂર કર ને સવારમાં એમ થશે કે જો તે સગા તરીકેની પોતાની ફરજ તારા પ્રત્યે અદા કરવા ઈચ્છતો હશે તો ઠીક સગા તરીકેની પોતાની ફરજ તે ભલે બજાવે પણ જો તારા પ્રત્યે તે સગા તરીકેની પોતાની ફરજ બજાવવા ઈચ્છતો નહીં હોય તો હું જીવતા યહોવાના સોગંદ ખાવ છું કે તારા પ્રત્યે સગા તરીકેની ફરજ હું બજાવીશ. સવાર સુધી સુઈ રહે અને સવાર સુધી તેના પગ આગળ તે સુઈ રહી અને મળસકું થતા પહેલા તે ઉઠી ગઈ કેમ કે તેણે કહ્યું હતું કે ખડીમાં કોઈ સ્ત્રી આવી હતી તેની કોઈને ખબર ન પડે. તેણે કહ્યું તારા અંગ પરનું ઓઢણું લાવીને તે પહોળું કર. ત્યારે તેણે તે પહોળું કર્યું એટલે તેણે છ માપ જવ તેમાં બાંધીને તેને માથે ચોડાવ્યા. પછી તે નગરમાં ગઈ. તે પોતાની સાસુ પાસે આવી ત્યારે તેણે તેને પૂછ્યું મારી પુત્રી કેમ ત્યાં શું થયું? ત્યારે પેલા માણસે તેને જે જે કર્યું હતું તે સર્વ તેણે તેને કહ્યું. વળી તેણે કહ્યું કે તેણે આ છ માપ જવ મને આપ્યા કેમ કે તેણે કહ્યું કે તારી સાસુ પાસે ખાલી હાથે ન જા. ત્યારે તેણે કહ્યું મારી પુત્રી આ બાબતનું શું પરિણામ આવશે તે જાણતા સુધી તું છાની માની બેસી રહે કેમ કે એ કામ આજે પૂરું કર્યા વિના એ માણસ જંપવાનો નથી.
રૂપનું પુસ્તક અને તેનો ચોથો અધ્યાય. હવે બોહાઝ ગામને દરવાજે જઈને બેઠો તો જુઓ, જે નજીકના સગા વિશે બોહાઝ બોલ્યો હતો તે ત્યાં આવી પહોંચ્યો. તેણે કહ્યું, ત્યારે ફલા આ બાજુ આવીને એ બેઠ. એટલે તે બાજુએ ફરીને ત્યાં બેઠો. પછી તેણે નગરના વડીલોમાંથી 10 માણસોને બોલાવીને તેઓને કહ્યું, અહીં બેસો. એટલે તેઓ બેઠા. પછી તેણે તેના નજીકના સગાને કહ્યું કે નાઓમી જે મોઆબ દેશમાંથી પાછી આવી છે તે આપણા ભાઈ અલી મેલેખવાળી જમીનનો ભાગ વેચે છે. અને મને એવો વિચાર આવ્યો કે એ વાત અને જાહેર કરવી અને જે અહીં બેઠેલા છે તેઓની સમક્ષ તથા મારા લોકના વડીલોની સમક્ષ તું તે ખરીદ કર. એમ તને કહેવું, જો તે છોડાવવાની તારી મરજી હોય તો છોડાવ, ને જો તે છોડાવવાની તારી મરજી ન હોય તો મને તેમ કે મને સૂજ પડે. કેમ કે તેને છોડાવવાને તારા વગર બીજો કોઈ નથી અને તારા પછી હું છું. તેણે તેને કહ્યું કે હું તેને છોડાવીશ. ત્યારે બોઆઝે કહ્યું કે તું નાઓમીની પાસેથી એ ખેતર ખરીદે, તે જ દિવસે તારે મરનારની વિધવા રૂથ મોઆબની સાથે લગ્ન કરવું પડશે, કે મરનારના વતન ઉપર તેનું નામ કાયમ રહે. ત્યારે તે નજીકના સગાએ કહ્યું કે હું મારે માટે તે છોડાવી શકતો નથી, કેમ કે એથી રખીને હું મારા પોતાના વતનને ખલેલ પહોંચાડું. મારો છોડાવવાનો જે હક છે તે તું ધારણ કર, કેમ કે હું તે છોડાવી શકતો નથી. હવે પ્રાચીન કાળમાં ઇસ્રાયલમાં છુટકારો કરવાનું તથા વેચવા સાટવાનું દરેક કામ નક્કી કરવાના માટે એવો રિવાજ હતો કે એક માણસ પોતાનું ખાસું કાઢીને પોતાના પડોશીને આપતો. ઇસ્રાયલમાં મસ્તું કરવાની એ રીત એ હતી. તેથી પેલા નજીકના સગાએ બોઆઝને કહ્યું, તારે પોતાને માટે તું તે ખરીદ. અને તેણે પોતાનો જોડો કાઢ્યો. અને બોઆઝે વડીલોને તથા સર્વ લોકોને કહ્યું કે અબીમેલેખનું અને કિલ્લોનું તથા મહાલોનું જે કંઈ હતું તે સર્વ અમે નાઓમી પાસેથી ખરીદ્યું છે, તે બાબતમાં તમે આજે સાક્ષી છો. પછી મરનારના વખતમાં મરનારના વતનમાં તેનું નામ કાયમ રાખવા સારું, અને માહલોનની પત્નીને એટલે રૂથ મોઆબને મારી પત્ની થવા સારું ખરીદી છે, જેથી મરનારનું નામ તેના ભાઈઓથી તથા તેના ગામની ભાગળમાંથી નષ્ટ ન થાય. તમે આજે સાક્ષી છો. ને ભાગળમાંના સર્વ લોકોએ તથા વડીલોએ કહ્યું કે અમે સાક્ષી છીએ. યહોવા કરો ને જે સ્ત્રી તારા ઘરમાં આવે છે તે રાહેલ સલિયા કે જે બે ઈસરાયલનું ઘર બાંધ્યું તેઓના જેવી થાય. તું એફરાથામાં સુખી થા ને બેથલેહેમમાં નામાંકિત થા. પણ આ જોવા સ્થિતિ યહોવા તને જે ફરજંદ આપશે તેથી તારું ઘર યહુદાથી તામર ને પેટે થયેલા પેરેસના ઘર જેવું થાવ. આ પ્રમાણે બોઝ રૂપને પડ્યો ને તે તની ધણિયાણી થઈ. તે તેની પાસે ગયો ને યહોવાની કૃપાથી તેને દાદા રહ્યા ને તેને પુત્રનો પ્રસવ થયો. તેઓએ નાઓમીને કહ્યું, યહોવાને ધન્ય હો જેણે આજે તને નજીકના સગા વગરની રહેવા દીધી નથી. તેનું નામ ઈશ્વરમાં વિખ્યાત થાવ. તે તારા જીવને તાજગી આપનાર તથા તારા ગર્ભમાં તારી ચાકરી કરનાર થશે, કેમ કે તારા પુત્રની પત્ની જે તારા પર પ્રીતિ રાખે છે, જે તને 7 દીકરા કરતા પણ વધારે છે, તેણે તને જન્મ આપ્યો છે. નાઓમીએ તે બાળકને લઈને પોતાની ગોદમાં મૂક્યું ને તે તેનું જતન કરતી. નાઓમીએ છોકરો અવતર્યો છે એમ કહીને તેની પાડોશોએ તેનું નામ પાડ્યું. તેઓએ તેનું નામ ઓબેદ પાડ્યું. તે દાઉદના બાપ ઈસરાયલનો બાપ હતો. હવે પેરેસની વંશાવળી નીચે મુજબ છે. પેરેસથી હેસ્રોન થયો અને હેસ્રોનથી રામ થયો. રામથી આમીનાદાબ થયો. આમીનાદાબથી નાહશોન થયો. નાહશોનથી સલમોન થયો. સલમોનથી બોઆઝ થયો. બોઆઝથી ઓબેદ થયો અને ઓબેદથી યશાય થયો અને યશાયથી દાઉદ થયો. ઈશ્વર પિતા તેના વાંચેલા તથા સાંભળેલા વચનોને પુષ્ટ આશીર્વાદિત કરો બાપા. આમેન.